આકાશવાણી સમાચાર બકુલા પર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી આજે સાંજે પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. સરકારે ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરની કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો. ભારત વિશ્વમાં ફાર્મસી અને જેનેરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ. ઓલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર મહિલા ખેલાડીઓને મહિલાઓની રમત સ્પર્ધામાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો. અને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલનો આવતીકાલથી પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને તેમની રાજ્ય તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે. આ બેઠક ટીમ ઇન્ડિયા ભાવનામાં સંકલિત પ્રયાસો સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે આદર્શ આચારસંહિતાના કારણે ચૂંટણીલક્ષી રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી નહીં આપે. અગાઉ પ્રધાનમંત્રી શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર સંસદના બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું, જેમાં આ મુદ્દા પર ભારતનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. સરકારે ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરની કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોને વધતી કિંમતોથી રાહત મળશે. તેમણે કહ્યું કે ડીઝલની નિકાસ પર પ્રતિ લીટર 21.5 રૂપિયા અને ઉડ્ડયન ઇંધણ પર પ્રતિ લીટર 29.5 રૂપિયાની ડ્યુટી લાદવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે વિશ્વમાં બળતણની અછત વર્તાઈ રહી છે. તેવા સમયમાં ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના સરકારના નિર્ણયથી નાગરિકોને રાહત મળી છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને અભૂતપૂર્વ ગણાવ્યો હતો.
इतना विपद काल में जबकि एक क्षेत्र में युद्ध चल रहा है जहां से हमारा गैस पेट्रोलियम प्रोडक्ट सारे आते हैं, फिर भी ऐसे समय में इतना बड़ा कदम उठाना ये कोई मामूली कदम नहीं है, क्योंकि हमारे आम भारतीय लोगों को अपने जिंदगी में तकलीफ ना हो इसका सोच प्रधानमंत्री जी ने आज दिखाया है.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે પશ્ચિમ એશિયાઈ સંઘર્ષના પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવનું ભારણ સરકારે ભારતીય નાગરિકો પર નાખવાના બદલે પોતે સહન કર્યું છે. તેમણે કહ્યું કે સરકારે તેલ કંપનીઓના ભારે નુકસાનને ઘટાડવા માટે તેની કરવેરા આવકમાં ભારે ઘટાડો કર્યો છે, જે પેટ્રોલ પર પ્રતિ લીટર આશરે 24 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 30 રૂપિયા છે. કેન્દ્ર સરકારે રાજ્યોની વાણિજ્યિક એલપીજી ફાળવણીને 70% સુધી વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં સ્ટીલ, ઓટોમોબાઈલ અને કાપડ જેવા ઉદ્યોગોને 20% ફાળવણી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ પગલાંનો હેતુ વાણિજ્યિક એલપીજીનો પુરવઠો સરળ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે તેવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં પાઇપ ગેસનો વિકલ્પ નથી. ભારત હાલમાં વૈશ્વિક સ્તરે લગભગ 30% જેનેરિક દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ભારત વિશ્વમાં ફાર્મસી અને જેનેરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે ડોક્ટરોને જેનેરિક દવાઓ લખવા અંગે એક સ્પષ્ટ નિયમ લાગુ કર્યો છે. સરકાર આ મુદ્દા પર રાજ્યો સાથે સતત સંપર્કમાં છે અને દર્દીઓ પર નાણાકીય બોજ ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સંચાલિત હોસ્પિટલોમાં જેનેરિક પ્રિસ્ક્રિપ્શનનો વ્યાપક ઉપયોગ કરવા માટે ભાર અપાઈ રહ્યો છે.
हमारा जो इंडियन मेडिकल काउंसिल का 2002 का रेगुलेशन है उसके क्लॉज 1.5 के तहत हमने ये नियम बनाया है कि जितने भी रजिस्टर्ड मेडिकल प्रैक्टिशनर्स हैं वो जेनेरिक दवाओं को ही प्रेस्क्राइब करेंगे और नेशनल प्रिस्क्रिप्शन पर ध्यान देंगे. इस संबंध में हमारे जितने सेंट्रल गवर्नमेंट के हॉस्पिटल्स हैं उन्हें डीजीएचएस की तरफ से भी इंस्ट्रक्शन जारी किए जा चुके हैं.
દેશમાં છેલ્લા દાયકામાં સ્થાનિક યુરિયા ઉત્પાદન 230 લાખ મેટ્રિક ટનથી વધીને 315 લાખ મેટ્રિક ટન થયું છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે ઉત્પાદન વધારવા માટે 2014થી ગોરખપુર, સિંદરી, બરૌની, રામાગુંડમ અને પાનાગઢ સહિત વિવિધ સ્થળોએ ઘણા નવા ખાતર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે ખાતરની સતત આયાત સુનિશ્ચિત કરવા માટે જોર્ડન, મોરોક્કો, સાઉદી અરેબિયા અને ઓમાન જેવા વિવિધ દેશો સાથે લાંબા ગાળાના કરારો દ્વારા ખાતર પુરવઠા શૃંખલાને મજબૂત બનાવાઈ રહી છે.
જ્યાં તક ખાદ કા સવાલ હૈ, ફર્ટિલાઇઝર કા સવાલ હૈ, માકુલ પર્યાપ્ત ખાદ કી વ્યવસ્થા ભારત સરકારને કર રખી હૈ ઓર હમારે રિઝર્વ્સ હૈ और कोई भी पैनिक करने की जरूरत नहीं है। मैंने कल ही सभी एग्रीकल्चर मिनिस्टर से बातचीत की है और मैंने सबको कहा है कि ये पैनिक क्रिएट किया जा रहा है, इस पैनिक की कोई आवश्यकता नहीं है। हमारे पास पर्याप्त भंडारण है और उस भंडारण के व्यवस्था के कारण किसानों को सही समय पर खाद जितनी चाहिए वो मिलेगी।
તેમણે કહ્યું કે ખરીફ સિઝન માટે દેશમાં પૂરતું ખાતર છે અને કાચો માલ મેળવી શકાય તે માટે સરકાર વૈવિધ્યકરણ અને નવા બજારો પણ શોધી રહી છે. શ્રી નડ્ડાએ કહ્યું કે માટી આરોગ્ય કાર્ડ યોજના દ્વારા માટી પરીક્ષણ આધારિત ખાતરને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. લોકસભાએ બંધારણ 130મો સુધારો બિલ 2025, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધારો બિલ 2025 પર સંયુક્ત સમિતિના અહેવાલ રજૂ કરવાનો સમય આ વર્ષે ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધી લંબાવ્યો છે. ત્રણેય બિલ દ્વારા એવા નિયમો અમલમાં આવશે કે ધરપકડ કરાયેલ અને જેલમાં બંધ કોઈપણ વ્યક્તિ કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા મંત્રી તરીકે કાર્ય કરી શકશે નહીં. બિલોમાં એવી પણ જોગવાઈ છે કે આરોપી રાજકારણીએ ધરપકડના 30 દિવસની અંદર જામીન મેળવવા પડશે. જો તેઓ 30 દિવસની અંદર જામીન મેળવવામાં નિષ્ફળ જાય તો 31મા દિવસે પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રી બંનેમાંથી કોઈએ તેમને દૂર કરવા પડશે, અન્યથા કાયદા દ્વારા તેઓ કાર્ય કરવા માટે લાયક રહેશે નહીં. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCએ નવી પાત્રતા નીતિને મંજૂરી આપ્યા બાદ ટ્રાન્સજેન્ડર મહિલા ખેલાડીઓને ઓલિમ્પિકમાં મહિલાઓની રમત સ્પર્ધામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષરિત એક કાર્યકારી આદેશને અનુસરે છે, જેમાં ચોક્કસ જૈવિક જાતીય માપદંડોને પૂર્ણ ન કરતા ખેલાડીઓ માટે પ્રતિબંધો સ્થાપિત કરવામાં આવ્યા હતા. IOCના પ્રમુખે કહ્યું કે આ નિર્ણય નિષ્પક્ષતા જાળવવાની જરૂરિયાતથી પ્રેરિત છે. IPLનો પહેલો તબક્કો આવતીકાલથી શરૂ થશે. બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે પહેલી મેચ રમાશે. દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLના બીજા તબક્કાનું સમયપત્રક જાહેર કર્યું છે. બીજા તબક્કામાં 13 એપ્રિલથી 24 મે સુધી બેંગલુરૂ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દિલ્હી સહિત 12 શહેરોમાં 50 મેચ રમાશે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના હિમાલય ક્ષેત્રના વિસ્તારો, આસામ, મેઘાલય અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલ સુધી બિહાર, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તરાખંડમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તરપ્રદેશ, આંતરિક કર્ણાટક, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી તટીય કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. સ્પેનિશ સંસદે પશ્ચિમ એશિયા સંઘર્ષની આર્થિક અસરને ઓછી કરવા માટે $5.8 બિલિયન પેકેજની મંજૂરી આપી છે. તેમાં ઇંધણ, ગેસ અને વીજળી પર કર ઘટાડાનો સમાવેશ થાય છે. ઊર્જા સંસાધનો પર મૂલ્યવર્ધિત કર 21% ઘટાડીને 10% કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદી આજે સાંજે પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. સરકારે ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરની કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો. ભારત વિશ્વમાં ફાર્મસી અને જેનેરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ. ઓલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર મહિલા ખેલાડીઓને મહિલાઓની રમત સ્પર્ધામાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો અને ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLનો આવતીકાલથી પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.